તારીખ 23/5/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 249 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 108
ભેદભાવનું મિશ્રિતપણું હોવા છતાં જે વેદ જ્ઞાનમાં પ્રવીણ છે એમ કરીને વાત કરી છે. એનો અર્થ શું કે વેદ જ્ઞાનમાં જ્ઞાન જુદું છે એમ જાણી જાણે છે એટલું જ નહીં, તે જ્ઞાનમાં સ્વપણે વેદાય છે, જ્ઞાન સ્વપણે વેદાય છે, પરપણે વેદાતા જ્ઞાન સ્વપણે વેદાય છે, એવો જે પ્રકાર છે એ વેદ જ્ઞાનનો પ્રકાર કહેવામાં આવે છે. કહે છે કે એ પ્રકારે સંયોગોનું લક્ષ છૂટી જાય, જ્યારે સંયોગોથી જુદા પણ ભાષે ત્યારે સંયોગોનું લક્ષ છૂટી જાય, ઉપરાંત કષાયની તીવ્રતા મંદતાનું લક્ષ પણ છૂટી જાય એમ. જણાય જુદી વાત છે અને લક્ષ્યપૂર્વક જણાય એ બીજી વાત છે. તે અહીંયા એ પાડે છે, કષાય મંદ હોય કે કષાય તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય. તીવ્રમંદ કષાયનું જ્ઞાન થાય, તીવ્રમંદ કષાય જણાય ખરા કે આ તીવ્ર થયો અને મંદ થયો, પણ એનું લક્ષ્ય ન રહે, લક્ષ્ય રહેવી બીજી વાત છે. રસ્તે ચાલતા નિર્ધારિત સ્થળે પહોંચવા પહેલા ટ્રાફિક જણાય ખરો, પણ લક્ષ્ય પહોંચવાનું છે, ટ્રાફિક ઉપર લક્ષ્ય નથી. જણાવવું એક વાત છે અને લક્ષ્યપૂર્વક જણાવવું તે બીજી વાત છે. કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય, ત્યારે કષાયના વિષય કેવા છે એનું પણ લક્ષ છૂટી જાય, અને સારો પર્યાય ચૈતન્ય વસ્તુને પકડીને પરિણમે એટલે સ્વરૂપમાં સ્વપણ સ્થાપીને પરિણમે, શ્રદ્ધાએ કરીને સ્વરૂપમાં સ્વપણ સ્થાપીને પરિણમે એને ચૈતન્ય વસ્તુને પકડી એમ કહેવામાં આવે છે. ચૈતન્ય વસ્તુ તો પોતે છે, પણ એ પોતે છે એમાં પોતાપણું ચૂકાઈ ગયું હતું, એ પોતામાં પોતાપણું સ્થાપિત થયું શ્રદ્ધાએ જ્ઞાને કરીને, ત્યારે એને ચૈતન્યનું ગ્રહણ કર્યું, ચૈતન્ય વસ્તુને પકડી એમ કહેવાય છે. ત્યારે મિથ્યાત્મનો ત્યાગ થાય, ત્યારે એને પરમા સ્વપણાનો અભ્યાસનો ત્યાગ થાય. એ ત્યાગ છે ખરો ત્યાગ છે, જે ત્યાગનું પ્રકરણ છે આખું મોક્ષ માર્ગ વિશે. ત્યાગનું જે પ્રકરણ છે એ પ્રકરણમાં પહેલો ત્યાગ મિથ્યાત્મનો થવો જોઈએ એમ જીનેન્દ્રની આજ્ઞા છે. મહેશ્વરની જે આજ્ઞા છે એ પ્રકારે છે કે પ્રથમમાં પ્રથમ મિથ્યાત્મનો ત્યાગ થવો જોઈએ. મિથ્યાત્મનો ત્યાગ થયા પછી સમ્યક પ્રકારે અસંયમનો ત્યાગ થાય છે. ત્યાગ એટલે અભાવ થાય છે, અહીંયા ત્યાગ એટલે અભાવ થાય છે, ઉત્પન્ન થાય એવા પરિણામ. ત્યારે અસંયમના અભાવમાં અસંયમના નિમિત્ત એવા પાંચ ઇન્દ્રિયોના વિષયો એનો પણ સંયોગ રહેતો નથી, ત્યારે એને લોકો પણ જાણે છે કે ત્યાગ થયો. એ સિવાય બહારના વિષયોનો ત્યાગ થાય તો એને ખરેખર ત્યાગ થયો એમ આ માર્ગમાં કહેવામાં આવતો નથી. ચર્ચા ચાલે છે સાત વ્યસનના પાપ થી એનું નિગણું છે કે સાત વ્યસનના પાપ થી એનું બંધન વધારે છે. જે બધા કારણો છે એમાં તો તકવાર સૂત્રમાં ઉમા સ્વામીનું સૂત્ર મંજૂર છે કે નહીં ચર્ચા કરનારાઓને. મિથ્યાત્ હવેથી પ્રમાદ કષાય યોગ બંધ હેતવ આવું સૂત્ર છે કે નહીં? આશ્રમ નો અધિકાર ચાલ્યો છે ત્યાં તત્વા સૂત્ર માં, અને આશ્રમ તે બંધ નું કારણ છે, ત્યારે આશ્રમ નું સ્વરૂપ શું છે? વિખ્યાત વૈરત પ્રમાદ કષાયોગ બંધ કે આ તો વ્યવહાર નો વિષયરૂપ ગ્રંથ છે. આ ગ્રંથમાં એના ભેદ પ્રભેદ નું ઘણું વર્ણન છે. ચારે અનુયોગ, ત્રણે અનુયોગ નો વિષય છે. કથાનુયોગ સિવાય કર્ણાનુયોગ ની ઘણી વાતો છે, ચરણાનુયોગ ની છે, દ્રવ્યાનુયોગ ની વાતો છે, અધ્યાત્મ નો વિષય ઘણો છે. તથા સૂત્રમાં આશ્રમના અધિકારમાં યોગ પર્યંત બંધ નું કારણ લીધું છે. મિથ્યાત્વ તો અનંત સંસારમાં રખડાવનારો બંધ ભાવ છે, પણ યોગ જે જીનેન્દ્ર ને 13મે ગુણ સ્થાને છે એ પણ એક સમયના બંધ નું કારણ છે. એટલે એક સમયનો આશ્રવ છે એમ ત્યાં સુધી વાત લીધી છે. પછી તો બીજી વાત ક્યાં ચર્ચવાની રહી? શાસ્ત્ર તો દિગંબરમાં પૂર્વાચાર્યોના સત્ય સ્વરૂપને નિરૂપણ કરનારા મહાન પરમાત્માનો વિજ્ઞાન છે. દ્રષ્ટિ મળ્યા વિના અને ગુરુગમ મળ્યા વિના એનું અર્થઘટન આત્માના હિતમાં થાય એવું બનતું નથી. પછી કલ્પના થાય છે જીવોને, પછી ત્યાગી હોય તો ગ્રહસ્થી હોય, પણ એ કલ્પના કરે છે. ગ્રહસ્થી વિદ્વાન પંડિત હોય, ત્યાગી મુનિ હોય, પણ એ કલ્પના કરે છે કે આનો અર્થ આમ થાય, આમ ગણવું, આમ કરવું. અથવા પોતાને અનુકૂળ હોય, અનુકૂળ લાગે એવા અપસિદ્ધાંતો, વિરુદ્ધ સિદ્ધાંતોની ગુરુજન વિનાના જીવો કલ્પના કરીને સ્થાપના કરે છે. એથી પોતાને પણ અહિત થાય છે અને બીજાઓને પણ અહિત થવાનું નિમિત્ત થાય છે. એ પ્રકારના સિદ્ધાંતોનું સ્થાપન એ સ્વપર ઘાતક છે. સ્વપર ઘાતક પ્રવૃત્તિ એને કહેવામાં આવે છે. થોડો વિચાર ચાલ્યો તો ઠીક ખરી મળી વાંચ્યા પછી તો દિવસ દરમિયાન એને થોડા વિચારો આવતા હતા. વિજ્ઞાનનું સ્વરૂપ આ બોલમાં બહુ સરસ કીધું છે. તો શરૂઆત કઈ રીતે કરીશ? જ્યારે સહજભૂત જ્ઞાનની પરિણતિ તમે ઉત્પન્ન થઈ નથી અને ભૂજ્ઞાન કરવું જોઈએ એમ તમે બુદ્ધિ ગોચર થયું, બુદ્ધિગમ્ય થયું, તો તું ભૂજ્ઞાન કરવાની શરૂઆત કઈ રીતે કરીશ? કે તપાસ તારી જ્ઞાનની પર્યાયમાં કે સંયોગનો ત્યાગ થતા તને શું નુકસાન થયું? સોનું ચોરાઈ ગયું, એવા ચિંતી વસ્તુ કહેવાય છે ને, પૈસા ચોરાઈ ગયા, ગુંડામાં નુકસાન ગયું, કોઈ ને કોઈ પ્રકારે એનો ત્યાગ થયો. ત્યાગ થયો એટલે સંયોગ છૂટ્યો. તાળામાં શું ફેર પડ્યો? આમ જોતું એમ કહે છે, વિચાર કરે જ નહીં. શું એક બગડું આગળ છે, વિચાર છે. આ વાત વિચાર સાથે છે આની અંદર, પણ વિચાર ઉપરાંત એક વાત આમાં વધારે છે કે અવલોકન કર કે તારામાં શું ફેર પડ્યો. આમ વિચારવાનું અને આમ અવલોકન કરવાનું છે સાથે સાથે. તમે જણાશે કે એ જુદી ચીજ છે અને એ જુદી ચીજના પર્યાયના ફેરફારથી, ક્ષેત્રના ફેરફારથી દાદીને ચોરાઈ ગયો એને ગાળી નાખે, પછી એ મારું સોનું છે એ કહેવાનો અધિકાર રહે નહીં. તો ક્ષેત્રનો ફેરફાર થયો ને પર્યાયનો ફેરફાર થયો, તારામાં શું ફેરફાર થયો? તપાસ કરે એમ કે કોઈ ફેરફાર થતો નથી. આ આત્મા નાનાદિ પરિણામ સહિત એવો ને એવો સમાય રહ્યા છે, એનામાં કોઈ ફેરફાર થતો નથી. એ સંયોગોનું લક્ષ છૂટી જાય, રાગાદીનું કષાયનું લક્ષ છૂટી જાય, ત્યારે એમાં જે સ્વપણ તીવ્રપણે થઈ રહ્યું હતું એ સ્વપણ નથી. અને એ સ્વપણ ત્યાંથી ખસ્યું ત્યારે એને જ્ઞાનાદી ભાવમાં ચૈતન્ય વસ્તુમાં સ્વપણ આવે છે. જ્ઞાન જુદી જણાય છે એમની, જ્ઞાન સ્વપણે જુદી જણાય છે. રાગાદી ભાવ જુદા જણાય છે એમની, રાગાદી ભાવ પર પણ એ જુદા જણાય છે. એમ છતાં રાગ અને પરમાં ઉપેક્ષા આવે છે અથવા અરસ પરિણામ થાય છે, જણાવા છતાં એમાં અરસ પરિણામ થાય છે, અને જ્ઞાનાદી ભાવમાં સ્વપણે સરસ પરિણામ થાય છે. પેલા ઉપેક્ષિત ભાવ વિષય થઈ જાય છે અને આ અપેક્ષિત વિષય થઈ જાય છે. આટલો બધો સાથે સાથે એક જ પરિણામમાં આ બધો ફેરફાર ઉત્પન્ન થાય છે. ત્યારે એને ખરો ત્યાગ, મિથ્યાત્વનો ત્યાગ સમ્યક પ્રકારે ત્યાગના વિષયમાં શરૂઆતથી એમ કહેવામાં આવે છે. એ ખરો ત્યાગ એટલે સાચો ત્યાગ છે. આમ છે એક સાથે કેટલા બોલ છે? ઉપેક્ષા થવી, ઉપેક્ષા થતા અરસપણું થવું, એ ભીનપણું અથવા પરપણું જણાયું એનું લક્ષણ છે અથવા એનું એ સ્વરૂપ છે. જ્ઞાનમાં સ્વપણું થયું એટલે સાથે સાથે જ્ઞાન રસ અને ચૈતન્ય રસ પણ વિધો, અને સ્વપણે જ્ઞાન વેદાયું તે આત્મા અનુભવમાં આવ્યો. સ્વપણે જ્ઞાન વેદાયું તે જ આત્મા છે. આગળ બોલાવશો એમ ત્યાં ભેદ જ્ઞાન સમ્યક પ્રકારે થયું ત્યારે મિથ્યાત્મનો નાશ થયો. એમ લેવું 248 થયું. 249 રાગ ને જાણતા જ્ઞાન મલિન થતું નથી. ખરેખર તો સમય જ્ઞાન કે જેમાં રાગ જણાય આવે છે તે જ્ઞાન તો પવિત્ર છે. રાગને જાણતા જ્ઞાન મલિન તો થતું નથી, પરંતુ સમય જ્ઞાન કે જે પવિત્ર સ્વરૂપે છે, જે જ્ઞાન પોતે સ્વયં પવિત્ર છે, તે જ્ઞાન રાગને જાણતા પણ પવિત્ર રહે છે. કેમ કે રાગની મલિનતા સાથે તે ભળતું નથી. રાગ રસ મલિન રસ એમાં અભેદ થતો નથી. એટલે એમ છે કે રાગને ભિન્નપણે જાણતા જ્ઞાન પવિત્ર છે. ઠીક આમ છે. રાગને જાણનારું જ્ઞાન મલિન તો નથી, પણ રાગને ભિન્નપણે જાણનારું જ્ઞાન તો પવિત્ર છે. આમ છે. ઠીક આપણે એમાંથી સામે બોલ લઈ લીધો મનની સામે પવિત્ર. રાગને જાણતા જ્ઞાન મલિન થતું નથી તો શું થાય છે? કે રાગને ભિન્નપણે જાણનારું જ્ઞાન તો પોતાની પવિત્રતામાં બરાબર રહી જાય છે. એમાં કાંઈ ફેર પડતો નથી. તો રાગ ક્યારે જ્ઞાન ક્યારે મલિન થાય છે? કે રાગને પોતાનું માનતા જ્ઞાન મલિન થાય છે. આમ છે. સ્વર પદાર્થને જાણવું તે દોષનું કે મલિનતાનું કારણ નથી. રાગરૂપી મલિનતાને જાણવું તે દોષનું કે મલિનતાનું કારણ નથી. પણ પરમા અને રાગમાં સ્વપણ થતા, સ્વપણે મનાઈ જતા, સ્વપણે સ્વીકારાઈ જતા શ્રદ્ધાતા જ્ઞાનમાં મલિનતા ઉત્પન્ન થઈ આવે એ તીવ્ર રાગરસથી રંગાયેલું જ્ઞાન છે, તે જ્ઞાન મલિન જ્ઞાન છે એમ કહેવામાં આવે છે. કારણ નથી કે તારી પર્યાય ઉત્પન્ન થતો નથી એવું અર્થ ન લેવો. તારા સ્વરૂપે નથી, તું એ સ્વરૂપે નથી. બહુ સરસ વાત છે એ વિશે. આ શરીરમાં રોગ થાય છે, કિડની બગડે છે ત્યારે સોજા ચડે છે. કિડની બગડે ને ત્યારે સોજા એને સોજા ચડે. બીજો માણસ જરા બહુ રૂપાળો હોય તો રૂપાળો ન દેખાતો હોય, ચામડી દૂર હોય પણ બીજો હોય એટલો ન દેખાતો હોય, પણ જ્યાં પુષ્ટ થાય સોજે ચડે ત્યારે રૂપ દેખાય. બીજા માણસ બહુ સારા દેખાવતો કેમ હશે? એ સોજો છે એમાં જળની વ્યાપ્તિ છે. શું થયું? કિડનીના ફંક્શનમાં તકલીફ થઈ, વિકૃતિ થઈ, એમાંથી ઝેરની ઉત્પત્તિ થઈ અને એ ઝેર આખા શરીરમાં વ્યાપ્યું અને સોજા રૂપે દેખાડ દીધો. એ શરીરની વ્યવસ્થા છે કે નહીં? કે બીજી કોઈની વ્યવસ્થા છે? એ અવસ્થા શરીરની છે. કોની અવસ્થા છે? પણ આ મને ઈષ્ટ નથી, આ રાખવા જેવું નથી. પણ આવું રૂપ નીકળી લે, રૂપને તોડી નાખવું કે ભાઈ એ રૂપ નથી નીકળ્યું, એ જૈન વ્યાપ્યું છે અને એનો ઈલાજ નહીં થાય તો મૃત્યુ થતા વાર લાગશે નહીં. અમારા જૂના ભાગીદાર હતા, એને ટ્રાવેલિંગમાં બી એનું કોઈ ડોક્ટર સાથે કઈ મળવાનો પ્રસંગ છે અને પગે સોજો જોયો. તમારા પગે સોજો છે, થોડો ગંભીર વાત છે. માણસ જરા હિંમત વાળો બહુ હતો, હવે એવું તો ત્યાગ કરે શરીરમાં. અમે તો કઈ ગણકારતા નથી, અમારે આખું બી રખડું ટ્રાવેલિંગ નીકળી રહ્યા છે. આ બધો સોજા બધાને ક્યાં અમે ગણકારીએ? બોલો, સમજી ગયો ડાક્ટર હતો કે આ માણસ ગંભીર ભૂલ કરે છે. એ તો તમે જો ત્યારે છ મહિનામાં પતી જશો, તમે બાર મહિના નહીં કાઢો કે બોલો બોલો બહુ થતો હતો. ડાક્ટર તમે શું આ ડાક્ટર એવું કરો છો કે આવી ડાક્ટરી કરશો તો તમે કઈક વધુ મારશો કે બાર મહિના પછી તમારા દવાખાને આવીને તમારું ડાક્ટરનું સર્ટિફિકેટ ફાડવા આવવાનો છું કે શું કીધું? બાર મહિના પછી હું આ ગામમાં ફરીને આવીશ ને આ તમારું સર્ટિફિકેટ ફાડી દઈશ, એ ફાડવા જ આવવાનો છું કે મરવાની વાત કરી ને? પેલા ઉગ્ર સાથે વાત કરી, મને છ મહિનામાં ખરાશ. ખરેખર એને ધ્યાન ના આપ્યું. મહિનો દોઢ બે મહિનામાં તો એવી ઉગ્રતા પકડી રહી ગઈ, પથારી વર્ષ ને મહિના દોઢ બીજા મહિના દોઢ મહિનામાં તો 30-32 વર્ષની ઉંમર હોય, જુવાન ઉંમર હતી. જોર કરતો તેનું કારણ એ હતું કે મના નહીં હતી, એને ખરાશ ઉપડી ગયો. શું ગણવું? એ શરીરની અવસ્થા હોવા છતાં તંદુરસ્તી કેળવવા અર્થે અને તંદુરસ્ત સ્વરૂપમાં સ્વપણાનું વજન દેવા અર્થે એ મારું નથી એમ કહેવામાં આવે છે. હેતુ પ્રધાનતાથી વાત લીધી. જ્યાં જે અપેક્ષા હોય ત્યાં બીજી અપેક્ષા લડાવો, એટલે એ અપેક્ષા જે ઊભી કરવી છે ત્યાં કહેનારને એ મારી જાય છે. એ જ્ઞાનમાં ગૌણપણે રાખવાની ચીજ છે. રામ જીવનો છે એમ ત્યાં ગૌણપણે રાખવાની વાત છે. ત્યાં હેતુ રાગનો નિષેધ કરવાનો છે, રાગને મટાડવાનો હેતુ છે. એ હેતુ ઉકસાવવાની જે વિવિક્ષા છે, જે અપેક્ષા છે, તે અપેક્ષાને તોડવા માટે કે ઢીલી કરવા માટે બીજી અપેક્ષાની ટાંગ લગાડવી જોઈએ. શું એમ છે? એક માણસ પાસે તમારા પૈસા લેણા હોય તો એ ઉઘરાણીએ દાખ મારા રૂપિયા આટલા લેણા છે, મને જરૂર છે, મારા પૈસા તમે પાછા આપો, મારા તમારે ત્યાં છે, એવો માણસ પૈસા આપવાને બદલે એમ કહે કે ભાઈ રૂપિયા મારા આટલા લેણા છે, મને પાછા આપો. ઠીક, કાંઈ ખોટે ખોટી દે ત્યારે તમે શું કહેશો? મેં તમારા લેણા છે એમ પ્રશ્નાર્થ મૂકી દીધો. એવી વાત છે, તમારા લેણા છે એનો અર્થ શું થાય? તમે લેણા સ્વીકારી લીધા એનો અર્થ છે? તમે જે પ્રશ્ન ચિહ્ન લગાવ્યું એનો અર્થ એ છે કે બિલકુલ તમારી વાત ખોટી છે, જોરથી છે. પણ તમારી વાત ખોટી છે એવું તો તમે બોલતા જ નથી. એમાં તમે તો ખાલી પ્રશ્ન જ કર્યો એને કે એમ તમારા લેણા છે, એના લેણા છે તમારા, આમ પ્રશ્ન ઉઠાવ્યો એટલે એની વાત ખોટી તમે નહીં બોલ્યા. પણ એ બોલવાની જરૂર નથી, એનો અર્થ જ એમ છે કે તમારા બિલકુલ લેણા નથી ને લેણા તો મારા છે. એક પદ્ધતિ હોય છે, જોર દેવાની પદ્ધતિ છે, એમાં શબ્દની સાથે અને શબ્દના અર્થની સાથે મારામારી ન હોય. શું એવી શાસ્ત્રમાં અનેક શૈલી છે, એમાં સ્વદ્રવ્ય ઉપર સ્વપણાનું જોર કેમ દેવાય છે એટલો જ પોઈન્ટ ત્યાં ગ્રહણ કરવાનો છે. એ સિવાય ત્યાં શબ્દના અર્થમાં જાય તો બીજો શબ્દનો અર્થ થતો હોય. આપણે ત્યાં એક બહુચર્ચિત વિષય ચાલે છે કે પર્યાયના પ્રદેશ ભિન્ન છે અને આત્માના દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. આવે છે એકાશીમાં શિત્રાશી ગાથા ઉપરથી. હું તો પ્રદેશ ભિન્નતાનો વિષય ચર્ચીએ તો ગુરુદેવશ્રીના વચનમાં એ વાત ક્યાં સુધી આવતી કે પરપ્રદેશ કર્મના પ્રદેશો ભિન્ન અને આત્માના પ્રદેશો ભિન્ન, એક ક્ષેત્ર આવગાહી હોવા છતાં બંધાયેલા સંચિત થયેલા કર્મો જે આત્માના પ્રદેશ સાથે આકાશની અપેક્ષાએ એક પ્રદેશે નિમિત્ત આકાશરૂપ નિમિત્તની અપેક્ષાએ એક પ્રદેશે અને ઉપાદાનની અપેક્ષાએ પોતપોતાના પ્રદેશે રહેલા છે, એટલે ભિન્ન પ્રદેશે રહેલા છે, છતાં એક ક્ષેત્ર અવગાહી છે એમ કહેવામાં આવે છે. એ આ નિમિત્તની અપેક્ષાની પસંદ છે, આકાશરૂપ નિમિત્ત છે ત્યાં એક ક્ષેત્ર અવગાહમાં. બંને આકાશના એક જ પ્રદેશને રોકે છે. જે પ્રદેશો આત્મા રોકે છે આકાશના, તે જ પ્રદેશો કર્મના પરમાણુ રોકે છે. તેથી નિમિત્તે એમ કહે ઉપાદાનથી જોવું તો પોતપોતાના પ્રદેશમાં, અહીંથી પ્રદેશનું પ્રકરણ અહીંથી શરૂ થાય. ત્યારથી પછી લ્યો કે રાગના પ્રદેશો જુદા અને જીવના પ્રદેશો આત્માના પ્રદેશો જુદા. આ તો જીવની ચારિત્ર ગુણની અવસ્થા છે. ચારિત્ર ગુણ ક્યાં પરિણમે છે? આત્માના પૂરા પ્રદેશમાં પરિણમે. છતાં એમ કહે કે રાગ ઉપર ઉપર થાય છે એના પ્રદેશ જુદા છે, જ્ઞાનના પ્રદેશ જુદા છે. એથી આગળ ચાલે તો કે જ્ઞાનાદિ શુદ્ધ પર્યાયના પ્રદેશ જુદા છે અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના પ્રદેશ જુદા છે. આત્માને પ્રદેશ કેટલા અને એમાં વિભાગ આ કઈ રીતે કરવો? એક જ પ્રદેશમાં ઉપર નીચેનો વિભાગ કરવો ખંડ પાડવા, કે પ્રદેશોની અંદર અમુક જગ્યાએ ફેરફાડવાનો વિભાગ કરવા? શું છે આ બધું? કે એની જ્યાં જે અપેક્ષા છે તે અપેક્ષા સમજવી રહે. પ્રદેશો તો એક અખંડ પ્રદેશ એ આત્મા છે, એમાં અસંખ્ય પ્રદેશની કલ્પના વિભેદ કલ્પના માત્ર છે. આત્મા એક અખંડ પ્રદેશી છે, એક પરમાણુના માપથી માપતા એના અસંખ્ય ભેદ કલ્પના એ કરવામાં આવે છે. વસ્તુતા એ એક અખંડ પ્રદેશી છે, એમાં સ્વપણું કરવા માટે બિન પ્રદેશપણું એમ કહેવામાં આવે છે. વસ્તુતા એ છે નહીં, પણ એ વસ્તુનું જ્ઞાન એક બાજુ રાખીને અહીંયા શું નહીં, निश्चय में कथन मां भगवान पर ए कथन थी बल पकड़वा माटे ए कथन ना निमित्ते बल वधवार छे एवा शब्द प्रयोग आए छे। त्यारे तेज विषय ने व्यवहार ने ढीलो करे छे शिथिल करे छे जरूर छे। कहे कि राग ने जानता ज्ञान मलिन थतुं नथी, पण राग ने पोतानो मानता ज्ञान मलिन थाय छे। राग मां स्वपण वेदाता, ज्ञान मां अने स्वरूप मां स्वपण रहेतुं नथी, તેથી પોતામાં પોતાનું સ્વપણ છુપાઈ જાય છે। એ ટાળવા માટે અહીંયા એમ કહે છે કે રાગને પોતાપણે અનુભવ કરવો નહીં, ભલે રાગ અવસ્થામાં થાય તો પણ સ્વરૂપની દ્રષ્ટિએ તેને ભિન્ન જાણવો, સ્વરૂપની દ્રષ્ટિપૂર્વક તેને ભિન્ન જાણવો, સ્વરૂપમાં દ્રષ્ટિ રાખીને તેને ભિન્ન જાણવો, એમ વાત ચાલે છે। વાદ વિવાદે તો કાંઈ પાર ન પડે, આનો વાદ વિવાદ કરવા જાય તો પાર ન પડે, પણ પોતાના હિતનું પારમાર્થિક પ્રયોજન શું છે એના ઉપર વજન રાખવું જોઈએ, એને વધારે અંગીકાર કરવા માટે સમજણને ખુલ્લી કરી નાખવી જોઈએ, સ્પષ્ટ કરી ચોખ્ખી રાખવી જોઈએ, તો એને વસ્તુ વ્યવસ્થા તો સહેજે સમજાશે કે આમાં વસ્તુ વ્યવસ્થા શું છે, રાગ ક્યાં થાય છે, જીવમાં થાય છે કે જળમાં થાય છે। પ્રશ્ન તો આ છે ને કે રાગ જો જળમાં થાય છે તો તમે એને પરનો કહો, પણ રાગ જો જીવની અવસ્થામાં થાય તો એને પરનો કેમ કહેવો, કે એને હેતુપૂર્વક પરનો કહેવામાં દોષ નથી પણ એને પરનો કહેવામાં નિર્દોષતા છે। ક્યાં વજન જાય છે, કહેનારનું ક્યાં વજન જાય છે એના ઉપર આ બધો આધાર છે। એના ઉપર એ કથનની સમીચીનતા છે। કથન કર્યું એટલે કથન તો કોઈ પણ માણસ કરી શકે છે, પોપટથી માંડીને ગોખણિયાથી માંડીને સમજદારને ગેર સમજદાર બે સમજદાર બધા કથન કરે છે, પણ બધો આધાર સમજણ ઉપર છે અને સમજણ પૂર્વક ક્યાં વજન જાય છે એના ઉપર એના પરિણામમાં લાભ નુકસાનનું કારણ ઉભું થાય છે। શું કહે છે, જ્ઞાન મલિન થતું નથી પણ રાગ ને પોતાનો માનતા જ્ઞાન મલિન થાય છે। બહુ સારો બોલ લીધો છે નાની, એમ કહે છે કે રાગ ભીનપણે અમને જણાય છે, અમારા જ્ઞાનમાં તો રાગ જે થાય છે એ અવસ્થામાં ઉત્પન્ન થતો રાગ ભીનપણે જણાય છે અને અમારી જ્ઞાનની પવિત્રતા એમને એમ રહે છે, મલિન તો જ્ઞાન થતું નથી, ઉલટાનું અમારું જ્ઞાન પવિત્ર રહે છે, નિર્મળ જ્ઞાનમાં એ ભિન્નપણે જણાય છે અને એ પવિત્રતા વધીને પૂર્ણ પવિત્ર થાય એવી એ વિધિ છે। ઉત્પન્ન થતા અવસ્થાના રાગને ભિન્નપણે જાણવામાં જ્ઞાનની પવિત્રતા વધીને પૂર્ણ થાય એ વિધિ ચાલુ રહી છે, એ પદ્ધતિ કેળવાઈ રહી છે અને પૂર્ણ પવિત્રતા જ્ઞાનની કેવળ જ્ઞાનાદિ પર્યંતની થશે એ પદ્ધતિ કામની કાર્યની તે હોવાથી રાગને જાણતા જ્ઞાન મલિન થાય છે એમ અમને લાગતું નથી। હા, રાગ મલિન થાય ખરું, જ્ઞાન મલિન થાય ખરું રાગને જાણતા, ત્યારે તે જાણતી વખતે એને પોતાપણે માને ત્યારે આટલી ખુબી છે. આની અંદર જાણવાની સાથે સાથે એમાં સ્વપણું અભેદ બુદ્ધિ અભેદ ભાવ થઈ આવે ત્યારે એની માન્યતાનો મિથ્યા માન્યતાનો દોષ જ્ઞાનની સાથે સાથે ઉત્પન્ન થઈ જતો હોવાથી ત્યારે જ્ઞાન પણ અજ્ઞાન રૂપ મલિન જ્ઞાન રૂપ વિપરીત જ્ઞાન રૂપ પરિણમી ગયું. મિથ્યાની સાથે સાથે ત્યારે જ્ઞાન મલિન થયું એમ કહેવામાં આવે છે. આમ વ્યવસ્થા આ રીતે અધ્યાત્મની અને વસ્તુ વ્યવસ્થાને આ રીતે સંબંધ છે. રાગ મારો છે તેમ માનનાર પોતાના જીવને મારે છે. ઠીક. અજ્ઞાની જીવ મિથ્યા દ્રષ્ટિ જીવ સમયે સમયે ઉત્પન્ન થતા રાગને પોતાપણે અનુભવીને ત્યારે એને પોતાનો માયનો રાગને પોતાપણે માયનો મારો છે એમ માનનાર જીવને ભાવમરણ થતું હોવાથી અને એ ભાવમરણ પણ દ્રવ્યમરણ સહિત કારણ સહિત હોવાથી એ પોતાને મારે છે પોતાના જીવને મારે છે એમ કહેવામાં આવે છે. પોતાના જીવને મારી નાખ્યો ત્યાં જીવ તો મરતો નથી મરણ તુલ્ય દુઃખને મારે છે એમ કહેવામાં આવે છે. અને રાગ મારો નથી તેમ માનનાર જ્ઞાની જો કોઈ એમ તર્ક લડાવે કે જ્ઞાની હોય એને તો પ્રમાણિકપણે રાગને પોતાનો જાણવો જોઈએ અને માનવો જોઈએ. પોતાને રાગ થયો છે એની પ્રમાણિકતા છે એને રાગને પોતાનો માનવો જોઈએ. એટલે કે એ ન્યાય પણ એના જ્ઞાન બહાર નથી. રાગ એની અવસ્થામાં પોતે કરે છે એવો ન્યાય એના જ્ઞાન બહાર નથી એની સમજણ બહાર નથી. એમ હોવા છતાં અહીંયા તેનો નિષેધ કરવો છે અને રાગ રહિત એવા નિજ વિતરાગ સ્વરૂપનો આદર કરવો છે. વિધિ નિષેધ મોક્ષ માર્ગમાં આ પ્રકારે વિધિ નિષેધ છે. વિધિ એટલે કોઈ પણ ક્રિયાનો આદરનું એને એને વિધિ કહે છે. બીજી ક્રિયાને ઉલટી વિપરીત ક્રિયાને ટાળવી એને નિષેધ કહે છે. આ વિધિ નિષેધનું પ્રકરણ ચાલ્યું અહીંયા કે રાગને પોતાનો મારો નથી તેમ માનનાર એ નિષેધ કરે છે. એ શું કરે છે કે જીવને બચાવે છે તે પોતાના જીવને બચાવે છે એમ કીધું. પોતાની હિંસા પોતે કરતો હતો જ્ઞાન ને આનંદ પ્રાણને મારતો હતો એને પોતાના જ્ઞાનાનંદ પ્રાણને બચાવ્યા એટલે પોતાની અહિંસા પાળી એમ કહે છે. આ મૂળ હિંસા હિંસાનું પ્રકરણ આપ્યું બુદ્ધિ સુધી દર્શનમાં. લોકો પછી બીજા જીવની હિંસા હિંસા સુધી વિષયની પકડમાં રહી ગયા પણ મૂળ વાત તો હિંસા અહિંસાની અહીંયા છે. જૈન દર્શનનો આ ત્રિકાળી સિદ્ધાંત છે કે રાગ તે હિંસા છે, વિતરાગતા તે અહિંસા છે અને રાગ તે હિંસા છે. આ ત્રિકાળી સિદ્ધાંત છે. જીવને રાગ થાય ત્યારે બીજા જીવની હિંસા થાય કે ન થાય, ન થાય તો રાગ હિંસા છે. લોકો તો જયારે બીજા જીવના પ્રાણનો નાશ થાય ત્યારે હિંસા માને છે ને ત્યાં સુધી હિંસા માનતા નથી. અહીંયા કહે છે કે એમની રાગ પોતે જ હિંસા છે. ભલે બીજા જીવની હિંસા એ વખતે ન થઈ હોય એક રાગ તો એવો છે કે બીજા જીવની અહિંસા પાળવી. એ રાગ અહિંસા છે કે હિંસા છે કે તારે માટે તો એ રાગ પણ હિંસા છે. ઠીક. તારા માટે તો એ રાગ પણ હિંસા જ છે. તારા જ્ઞાન આનંદ પ્રાણ ને હણનારો એવો રાગ એ તારા માટે પ્રમુખતા છે. આમ વાત તો બીજાને હિંસા પાડું છું, એકેન્દ્રી જીવની પણ હિંસા પાડવાનો રાગ છે. એ છે કે ખરેખર એ તારા પ્રાણને તો હણે છે. આમ વાત છે. આખું જે બહારમાં જૈન દર્શનનું રૂપ છે એનાથી અંતરંગનું જૈન દર્શનનું રૂપ એકદમ બીજી જાતનું છે. બહારમાં તો એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી છકાય જીવોની હિંસા ન કરવીને હિંસા પાડવી એવું પ્રસિદ્ધપણે જૈન દર્શનમાં કહેવામાં આવે છે. પણ રાગ તે હિંસા છે ને તે ટાળવા યોગ્ય છે ને તે ટાળતા સ્વની હિંસા તો મટશે પણ પરની હિંસા પણ વિતરાગ થવાથી મટી જશે. એમ સ્વ પર અહિંસા પાળવાનું મૂળ કારણ આ છે એમ અહિંસાને વિતરાગતાથી જૈન દર્શનમાં સ્થાપી છે. માત્ર પર અહિંસાને સ્થાપી છે એવું જૈન દર્શન અધૂરું નથી. શું માત્ર છકાય જીવોની અહિંસાને સ્થાપી છે એવું અધૂરું જૈન દર્શન નથી. જૈન દર્શન તો એક પરિપૂર્ણ દર્શન છે. એ પરિપૂર્ણ દર્શન હોવાથી સ્વ પર બંનેની અહિંસાનો વિષય એની અંદર છે કે પોતાની પણ પૂરેપૂરી અહિંસા પળાય ને એ પળાતા બીજા જીવની પણ પૂરેપૂરી અહિંસા પળાય. બહારમાં પણ ન્યાય એમ જ તોડવામાં આવે છે કે ઓપરેશન કરતા કરતા છરી ચલાવતા ચલાવતા ઓપરેશન ટેબલ ઉપર દર્દીનું મૃત્યુ થાય તો ડાક્ટરને એનો ખૂની તરીકે ગણવામાં આવતો નથી. પણ હાથમાં લોહીવાળી છરી છે ને એના કેટલાક અવયવ કપાયેલા છે, લોહીના કપડા પણ લોહીવાળા બગડેલા છે, એમાંથી શેડ ઉડે ને ડાક્ટર તો પહેરે છે ને ગાઉન નીચા માટે પહેરે છે કે એના સૂટનો બગડે, ઉપરનું કપડું બગડે એટલે ઓપરેશન વખતે ગાઉન પહેરવામાં આવે છે. કહે છે કે એને બચાવવા જતા એનું મૃત્યુ થયું છે માટે એનું ખૂન છે એમ ન્યાયની દ્રષ્ટિએ પણ કહી શકાય નહીં. એ મુનિરાજ છે એની મર્મચન કાયાની પ્રવૃત્તિમાં છકાય જીવોની અહિંસા પાળવાના ભાવ સહિત વિતરાગી અહિંસા ઘણી કેળવાઈ ગઈ છે અને ઘણી પ્રગટ થઈ ચૂકી છે. એવા કાળમાં કોઈ જીવની હિંસા એનાથી થાય, દ્રઢ હિંસા પ્રાણનો નકાર થાય તો પણ ગુણીને હિંસાનું પાપ નથી. શું પંચમહાવ્રત સમિતિ દુષ્ટિ આદિ 28 મૂળગુણ પાળનારા જીવની અંદરમાં વિતરાગ ભાવને ધારણ કરે છે તેથી કોઈ જીવનો પ્રાણનો નાશ થાય મનમથન કાયાના નિમિત્તે તો એની હિંસાનું પાપ એને નથી, મુનિને પાપની પ્રવૃત્તિ નથી. જેમ ડાક્ટરને આરોપ ન આવ્યો હિંસાનો એમ મુનિને આવતો નથી. કારણ શું? કે કારણ એ છે કે એને વિતરાગી અહિંસા ધારણ કરી માટે એને હિંસાનો આરોપ લાગે છે. આમ વાત છે. અને કોઈ દ્રવ્યંગી જીવ એ રીતે 28 મૂળગુણ પાળતા બીજા જીવોની અહિંસા પાળે તો પણ એને પોતાને આત્મઘાતરૂપ હિંસાનું પાપ ચાલુ છે. સમાજ મિથ્યાત્વ છે, અવિરતિ છે, પ્રમાદ છે, કષાય છે ને યોગ છે, પાંચે એને આશ્રમના કારણો છે. મિથ્યાત્વનો આશ્રમ છે એને સાબિત કરવાની જરૂર નથી કે એને પ્રમાદનો આશ્રમ છે કે નહીં, તે શંકા કરવાની જરૂર રહેતી નથી. એમ છે સ્વપર પ્રકાશકમાં પણ આ બોલ લેવાય છે કે રાગને જાણે છે તે પર પ્રકાશક પણ છે પોતાને જાણે તે સ્વપ્રકાશપણું છે અને રાગને જાણે તે પરપ્રકાશપણું છે. તો પરનું પ્રકાશનું એવું સ્વપરપ્રકાશક સ્વભાવમાં અનિવાર્ય છે. સ્વપરપ્રકાશક સ્વભાવ છે ત્યાં પરનું પ્રકાશનું તો અવશ્ય બને જ છે. એમાં રાગ તો મલિન તત્વ છે, એ મલિન તત્વનું પ્રકાશનું પણ બને છે. તો કહે છે કે મલિન તત્વને પ્રકાશતા તો પ્રકાશના મલિન થશે કે પ્રકાશના મલિન નહીં થાય. પવિત્ર ભાવમાં રહીને પ્રકાશી શકે છે. જ્ઞાન પવિત્ર દશામાં નિર્મળ દશામાં રહીને સ્વપર પ્રકાશકપણે સ્વને એને પરને પ્રકાશી શકે છે. એમાં એને જરાય દોષ છે નહીં. હા, દોષ ત્યારે લાગે છે કે એમાં રાગ પૂતાપણે સ્વીકારાઈને જાણવામાં આવે ત્યારે. ત્યાં સુધી એને દોષ છે. માન્યતાનો પણ દોષ છે અને જ્ઞાનનો પણ ત્યાં દોષ છે. બે દોષ સાથે ઉભા થાય છે. જ્ઞાનમાં ભિન્ન પણ જણાવવું જોઈતું હતું ને. જે રાગ જ્ઞાનમાં પ્રતિબિંબ પામ્યો ત્યારે આ રાગ તે હું નથી એટલે જ્ઞાન, જ્ઞાન તો હું છું. તો જ્ઞાન કઈ રાગ રૂપે થયું નથી. પોતે જ્ઞાન રૂપે, જ્ઞાન રૂપે છે તે પોતે જ્ઞાન રૂપે મટીને જ્ઞાનપણાનો અભાવ થઈને રાગ રૂપે થઈ ગયો નથી. છતાં જ્ઞેયનિષ્ઠ એવું જ્ઞાન એ પ્રતિબિંબમાં જાણે એ પોતામાં દાખલ થયો. શું જોયે છે કે એ રાગ પોતામાં આવ્યો એમ એને અનુભવ થાય છે. રાગ જણાયો છે છતાં એ મારામાં આવ્યો છે એમ એ જાણે છે. જ્યારે જ્ઞાન જ્ઞાન પણ એ રહે છે ત્યારે રાગમાં રાગ જ્ઞાનમાં જણાય છે તે ભિન્ન પણ એ જણાય છે. અને જ્ઞાન જ્ઞાન રૂપે રહીને વેદીને જ્ઞાનને જાણતું જ્ઞાન રાગને જાણે છે. એવો જે પ્રકાર અંતરનો છે એવા પ્રકારે રાગને જાણતા જ્ઞાનને મલિનતા નથી. પવિત્ર નિર્મળ ભાવે રહીને જ્ઞાન રાગને જાણે છે ત્યાં એ અંતરંગ ક્રિયા છે. અહીંયા તો કહે છે કે રાગને પોતાનો માનતા પોતાનું મૃત્યુ છે. ન્યાય તો ખ્યાલમાં છે. નયનો વિષય ચાલે ત્યારે અશુદ્ધ નયે જ્ઞાની એમ જાણે છે કે રાગ મારો છે ને મેં કર્યો છે. અશુદ્ધ નયે ત્યાં પણ એને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન છે. શુદ્ધાત્મા પણ એ પોતે સદાય છે અને એ શુદ્ધાત્મામાં સંપૂર્ણ સ્થિરતા નહીં હોવાથી અસ્થિરતાને વશ રાગાદિની ઉત્પત્તિ અવસ્થા અંશમાં થાય છે. એવું શુદ્ધતાના જ્ઞાન સહિત, સ્વરૂપની શુદ્ધતાના જ્ઞાન સહિત અવસ્થાની અશુદ્ધતાનું જ્ઞાન થવું તેને અશુદ્ધ નયનું જ્ઞાન કહેવામાં, અશુદ્ધ નયથી રાગને જાણ્યો એમ કહેવામાં આવે છે. અને અશુદ્ધ નયથી પોતાનો છે એમ જાણ્યો એમ પણ કહેવામાં આવે છે. ત્યાં સ્વરૂપની શુદ્ધતાનું જ્ઞાન ચૂકાઈ ગયું છે એમ વાત છે. શ્રીમંત માણસ કરગરે કે હું ગરીબ છું ને મને માફ કરો ત્યારે શ્રીમંત એને ભૂલી ગયો છે કાંઈ? એ વાત રહેતી નથી. એ બધા વચન વ્યવહાર ગમે તે પ્રકારે આવે, શ્રદ્ધા જ્ઞાન યથાર્થપણે પરિણીમાં છે કે નહીં એના ઉપર એ દોષ નિર્દોષતાના કથનને તોડી શકાય છે. એ સિવાય બીજી રીતે એને નક્કી કરવા જતા કથન કરનારને અન્યાય કરવા જેવું થાય એને ન્યાય તોડવાનો રહેતો નથી. રાગ મારો નથી તેમ માનનાર પોતાના જીવને બચાવે છે. સમ્યક પ્રકારે રાગથી ભિન્ન પડનાર અને સમ્યક પ્રકારે રાગાદીનો નિષેધ કરનાર એમ લેવું થઈ જાય. તે ખરેખર પોતાના જ્ઞાન અને આનંદ પ્રાણને બચાવે છે, એટલે જીવને બચાવે છે. અને બીજો છે વિપરીત પરિણામ નાર પોતાને મારે છે, દ્રઢ મરણને ભાવ મરણને ઉત્પન્ન કરે છે એમ બીજું અહીંયા બે વાત સાથે લીધી છે. હિંસા હિંસાનો વિષય, સ્વપર પ્રકાશકપણાનો વિષય અને જ્ઞાનની મલિનતા અને શુદ્ધતાનો વિષય એક ગુણ વાત એ વાત સાથે લીધી છે. ગુરુદેવની આ એક વિશિષ્ટતા છે. ઘણો અધ્યયન, ઘણો ચિંતન, ઘણો મંથન નિવૃત્ત જીવનમાં પહેલેથી નિવૃત્તિ રહી. 1500 વર્ષની ઉંમર સુધી 13 વર્ષની ઉંમરે પાલી ગયા હતા. 4 ચોપડી ભણી લીધી. પહેલા તો 4-5 ચોપડી ભણવાનું હતું ગુજરાતી. ઉમરાળામાં ભણી લીધા પછી 13 વર્ષની ઉંમરે દુકાને જોડાયા હતા. નાની ઉંમરમાં 1517 વર્ષની ઉંમરે દુકાનમાં પણ ધર્મનો રંગ હતો એટલે સ્વાધ્યાય કરતા. આ જન્મજયંતિ પર ચિત્ર મૂક્યું હતું ને, માલિકની દુકાનમાં બેઠા બેઠા વાંચે છે. બીજા વેપાર કરે છે, કોઈ નમૂનો બતાવે છે, કોઈ વાતચીત સોદો કરે છે, પણ પોતે બેઠા બેઠા વાંચતા હોય. નાનપણથી ધાર્મિક વ્યક્તિ હતી એટલે ધંધાના સમયમાં પણ એ દુકાને બેઠા બેઠા સજ્જાયની ચોપડીઓ વાંચતા. 4 સજ્જાયની ચોપડીઓ હતી, પદની આધ્યાત્મિક પદો બધા એ રંગ હતો એમનો. ત્યારથી નિવૃત્તિ, પ્રવૃત્તિના કાળમાં પણ નિવૃત્તિ સેવી છે. પછી તો દીક્ષા લીધી, ત્યારથી નિવૃત્તિમાં સ્વાધ્યાય, શાસ્ત્રોનું અધ્યયન, અંતર્મંથન અને ચિંતન, હજારો લોકોના સંપર્કમાં હજારો પ્રશ્નો આવ્યા એ પ્રશ્નોનું નિરાકરણ, એટલે વાત હજાર પગાર પડખેથી બહાર આવે, હજારો પડખેથી વાત બહાર આવે. એક બોલમાં કેટલી વાત લીધી છે આ વિચાર એના ઉપરથી આવે છે. કે રાગને જાણવો એ તો સ્વતર પ્રકાશ જ્ઞાનનું કાર્ય થયું. જો નિર્મળપણે ઉત્પન્ન થયેલું સ્વપર પ્રકાશ જ્ઞાન રાગને ભિન્નપણે જાણતા, જરા પણ મલિન તો થતું નથી, ઉડતાનું ઉત્તરો ઉત્તર નિર્મળ થતું જાય છે, પવિત્ર થતું જાય છે, એટલે એ તો પ્રશ્ન જ નથી. એક, ક્યારે જ્ઞાન ક્યારે મલિન થાય એ માન્યતા સાથે લીધી. હવે કે રાગ જણાતા રાગ સ્વપણે જણાય, પર હોવા છતાં જ્ઞાન રૂપે નહીં હોવા છતાં સ્વપણે જણાય, તો ત્યાં રાગ જ્ઞાન મલિન થાય છે. દર્શન તો મલિન થયું પણ જ્ઞાન પણ ત્યાં મલિન થાય છે. અને સાથે સાથે હિંસા અહિંસાનો બોલ લઈ લીધો. પોતાની નિજ હિંસા ક્યારે થાય છે અને નિજ અહિંસા પણ ક્યારે થાય છે એના ઉપર પર હિંસા અહિંસાનું તુલના કરવી. એકાંતે પર નહીં હિંસા અહિંસાનો પર સંબંધ વાળી વાત તો લૌકિક છે. જગતમાં હિંસા અહિંસાનો વિષય છે લૌકિક. એ લૌકિક વિષયમાં એકાંતે બીજા જીવના પ્રાણને રક્ષવા અને પ્રાણને નાશ કરવો એટલો જ વિષય મર્યાદિત છે. એ વિષય મર્યાદિત વિષય સાંગોપાંગ ન્યાયયુક્ત નથી. ગાંધીજી જેવા ગાંધીજી અહીંયા ભૂલ ખાધી હતી. એ હિંસાના એક મોટા પ્રરૂપક નેતા ગણાયા, છતાં જૈન દર્શનનો સિદ્ધાંત નહીં સમજેલા હોવાથી સાબરમતીના આશ્રમમાં એક મરવા પડેલા વાછડાને ઘણી પીડા જોઈને એમને આમ તો એમનો હેતુ કરુણાનો હતો, એમને દયા આવી ગઈ હતી. ત્યારે એ બિચારો પીડાય છે, જો આ પીડાથી એને છોડવો હોય તો એને હવે આ બચે એવું લાગતું નથી એમ સમજીને પછી ઇલાજ કરતા બચશે કે નહીં બચે તો કોઈ કહી શકતું નથી, પણ એ પડખું પકડવાને બદલે એને ઇન્જેક્શન દઈ દીધું, લેવડાવી દીધું. ત્યારે ઇન્જેક્શન આપી દીધું, આ પતી જાય તો બિચારો પીડામાંથી છૂટી જાય. એ રીતે એકાંતે પર હિંસાને અહિંસાને વિચારતા વિષય પણ સાંગોપાંગ ન્યાયોચિત રહેતો નથી. ગડબડ ક્યાંક ને ક્યાંક ઉભી થયા વિના રે ને, એ તો હતી અંદર અજ્ઞાનમાં, એ ગડબડ તો હતી જ, પણ આ પ્રસંગ બન્યો એટલે બહાર આવ્યો. પણ આ રીતે પોતાના પ્રાણની અહિંસાનો વિષય રાગ ને વિતરાગતાના મુદ્દાથી સંભાળવામાં આવે ને આદરવામાં આવે તો બહારનો હિંસાનો અને અહિંસાનો વિષય પણ સંપૂર્ણપણે ન્યાય સંગત રહે છે, એ પરિસ્થિતિ બહારમાં ઊભી થાય છે. એટલે સુપ્રીમ કક્ષાનો, એકદમ ઉચ્ચ કક્ષાનો આ વિષય ન્યાયથી પણ સાબિત થાય છે. એ અલૌકિક જૈન દર્શનનો પ્રભાવ છે આ વિષયની અંદર, એમ વિચારવું જોઈએ.